पद्मनंदी पंचविंशति एनो छठो अधिकार उपासक संस्कार एनो स्वाध्याय चाले छे। एमा गाथा 34 एटले के श्लोक 34 सुधी स्वाध्याय कर्यो छे अने हवे आगळ स्वाध्याय आपणे लईए। आगळ स्वाध्याय लेता पहेला सहज पुनरावर्तन करिए। पद्मनंदी पंचविंशति छठो अधिकार अने गाथा 33-34 नुं पुनरावर्तन आपणे जरा जोईए। तो 33मी गाथा में ए वात आवी के अभयदान आहारदान औषध अने शास्त्रनु दान आपवाथी मुनियों ने साटा वळे छे। मुनियों ने तो कोई एवी अपेक्षा नथी, पण व्यवहारथी एम कहेवामां आवे के मुनि ने साटा थाय छे तो पछी एवुं दान आपनार गृहस्थ छे ते प्रशंसाने पात्र केम न होय। एटले के ए गृहस्थ अवश्य प्रशंसाने पात्र होय छे। दानની વાત ચાલી રહી છે, દાનનો અધિકાર અત્યારે આ ગાથાઓમાં વર્ણ્યો છે। એટલે 33મી ગાથામાં એ મુનિઓને દાન આપવું જોઈએ। એ પહેલા પણ ગાથામાં એ વાત આવી કે દાન આપવું જોઈએ અને દાનમાં શ્રેષ્ઠ પાત્ર જે છે તે મુનિ છે। દાન કોને અપાય? મુનિને દાન અપાય, સહધર્મિક ભાઈઓ છે, પોતાની સાથે રહેલા છે, મોક્ષ માર્ગમાં છે, એવા સાધક છે, જૈન છે, એને દાન અપાય। અને ત્રીજું કે જે દુઃખી છે, જે વર્તમાનમાં ખૂબ દુઃખી છે, એવા બધા પ્રાણીઓને દાન આપવામાં આવે। પણ શ્રેષ્ઠ દાન કોને? તો કે મુનિઓને જે આપવામાં આવે એ શ્રેષ્ઠ દાન છે। મુનિ પરિગ્રહ છોડીને નીકળ્યા છે, એમને તો કોઈ વસ્તુ ગ્રહણ કરવી નથી, એમને કોઈ વસ્તુ પ્રત્યે રાગ નથી, તેમ છતાંય મુનિને આપણે દાન આપીએ તો એવા મુનિને દાન આપવાથી આપણા શુભ ભાવ છે તે ઉત્કૃષ્ટ પ્રકારે શુભ ભાવ છે। એમાં માત્ર દાન આપવાનો ભાવ કે કંઈક કર્યાનો ભાવ કરતા સાથે ને સાથે એ ભક્તિનો ભાવ પણ છે અને મુનિની અંતરંગ દશા પ્રત્યે પણ એમાં એવું અવલોકન સહજ રીતે થઈ જાય છે કે અહો આવા મુનિ અને એમની સેવા શુશ્રુષા કરવાનો મને લાભ મળ્યો, એમની રક્ષા કરવા માટે થઈને, એમને કોઈ તકલીફ કે ઉપદ્રવ હતા એને દૂર કરવા માટે થઈને, એ પ્રકારે કોઈપણ પ્રકારે એ અભયદાન કે એમને આહારદાન કે ઔષધદાન કે શાસ્ત્રનું દાન જો આપવામાં આવે તો મને તો એ શુભ ભાવ છે, પણ એના દ્વારા મુનિને જે સાતા ઉપજે છે અને એને લીધે થઈ અને ધર્મની પ્રભાવના મુનિ દ્વારા થઈ રહી છે એનો ઘણો વિસ્તાર થાય છે। એટલે એમાં અહોભાવ પણ છે, ભક્તિનો ભાવ પણ મુનિ પ્રત્યેનો રહેલો છે। એટલે એવું દાન છે તે સર્વશ્રેષ્ઠ દાન છે, એટલે મુનિઓને દાન આપવામાં આવે એ શ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું છે। ત્યાર પછીથી બીજા તરીકે એવા યોગ્ય પાત્રો છે કે જે ધર્મ માર્ગમાં પ્રવર્તે છે, એટલે સહધર્મિક ભાઈઓ। સહધર્મિક ભાઈઓ એટલે જેને જે સાથે ધર્મમાં રહ્યા છે તે, એમાં કોઈ મત મતાંતરની વાત કહેવાનો આશય નથી, પણ કહેવું એ છે કે જે પોતાની સાધના કરી રહ્યા છે એવા કો પ્રત્યે એવો સહજ ભાવ આવે, એવો વાત્સલ્યનો ભાવ આવે અને એમાં એમની કોઈ પણ પ્રકારે દાન દ્વારા સેવા કરવાનો પ્રસંગ બને તો એમાં એ તત્પર રહે છે। ત્યાં પછી એમ નથી થતું કે ના એનું કામ એને એના પુણ્ય પ્રમાણે જે થવાનું હોય તે થાય, એમ એવો ભાવ ના આવે કે પછી શાસ્ત્રના ઊંધા અર્થ લઈને એમ ના બેસી જાય કે ક્રમબદ્ધમાં એને તો એ જે થવાનું હતું થાય છે, એમાં મારે શું, હું તો મારા આત્મામાં તીર્થનો પુરુષાર્થ કરીશ, એનું જે થવાનું હોય થાય, એમ ના આવે। સહધર્મી પ્રત્યે એને હંમેશા એને એવો જ ભાવ આવે જેવો પોતાના પ્રત્યે ભાવ છે, એવો ભાવ જરૂરથી આવવો જોઈએ। પોતે સાધક થયો છે તો બીજા સાધકને એ સમાન ભાવે જુએ છે, એ જ સાચો શ્રાવકનો ભાવ છે. શ્રાવક થયો છે, સાધનામાં છે, તો એ બીજા સાધકને, બીજા શ્રાવકને એ જ ભાવે જુએ જેવું એ પોતે પોતાને જુએ છે. એટલે જો પોતાને કોઈ રીતે રોગ આદિ આવ્યા હોય તો ઔષધિ લેવાની જરૂર છે એમ જો એ માનતો હોય તો પછી અન્ય શ્રાવક છે અને જે સાધર્મી છે એને માટે પણ એને એવો જ ભાવ હોય, અને એવો ભાવ હોય તો એને એ ઔષધ માટે કે આહાર માટે કે શાસ્ત્ર માટે એ કોઈ રીતે મદદ કરે તો એમાં કોઈ ઉપકારનો ભાવ નથી, ખરેખર તો એ પ્રેમ ભાવ છે, એક પ્રકારનો સાધક પ્રત્યેનો પ્રેમ ભાવ છે. એટલે એવા સહધર્મી પ્રત્યે એ દાનનો ભાવ હોય છે. અને કરુણાનો ભાવનો વિચાર કરીએ તો જે સાધક છે એને દરેક જીવ તરીકે દેખાય છે, એને એ પર્યાય તરીકે નથી દેખાતો. એક ઇન્દ્રિયને, બે ઇન્દ્રિયને, ચાર ઇન્દ્રિયને, હલકો ને, નીચ ને, કુળ ને, ગોત્ર એના નીચ છે ને, એવી બધી દ્રષ્ટિ એની નથી હોતી. એને જીવ માત્ર જીવ તરીકે દેખાય, જીવ માત્ર એને જીવ તરીકે દેખાય તો જ એ સાચો સાધક છે. અને એવું જયારે થાય છે તો પછી કોઈ પણ જીવ હોય એને એ જુએ અને દુઃખી જુએ તો તરત એને કરુણાનો ભાવ આવવો જ જોઈએ. કરે આ જીવ આ પર્યાયમાં અત્યારે દુઃખી છે, વર્તમાનમાં આ પર્યાયમાં એ બિચારો દુઃખી છે, અને એમ ના આવવું જોઈએ કે દુઃખી છે તો એના કર્મને કારણે દુઃખી છે અને એના પાપે ભોગવે ને, એવો ભાવ ના આવે, એવો ભાવ એને ના આવે. પણ એને કરુણાનો ભાવ આવે, કરે એ બિચારો દુઃખી છે, આ જીવ બિચારો દુઃખી છે, તો એના પ્રત્યે એને એવો કરુણાનો ભાવ આવે. અને કરુણાનો ભાવ આવે એટલે સહજ રીતે એમાં એને એનાથી પોતાથી જેટલી બનતી મદદ થાય એટલી મદદ કરવા માટે થઈ એને તૈયાર થાય. એટલે એને આહારની જરૂર હોય તો આહાર, ને ઔષધની જરૂર હોય તો ઔષધ, અને અભયની જરૂર હોય તો અભય. નાના જીવો છે એને અભયદાનની વધારે જરૂર હોય છે, નાના જીવો ને રક્ષાની, રક્ષણની વધારે જરૂર હોય છે. તમે આ જુઓ, આ ઝાડ ઉપર બિચારા પક્ષીઓ જે છે તો એ પક્ષીઓનો કોઈ દિવસ આપણે વિચાર કરતા નથી, પણ પક્ષીઓની કેવી સ્થિતિ, કોઈ વખત ખાવાનું મળે ને, કોઈ વાર ન મળે ને, જ્યાં રહે છે ત્યાં પણ બીજા મોટા જીવો એમ તરફ એમની કેવી દ્રષ્ટિ હોય છે કે એ મોટા જીવો મને મારી નાખશે એવા એવા ભયમાં એ જીવતા હોય. અને મોટા જીવો એવું કરતા હોય છે કે મોટો જીવ નાના જીવને મારતો હોય છે. તો એ બધી વાતનો જો વિચાર કરીએ તો આપણને એમ થાય કે બિચારા એ જીવોની કેવી દશા છે, તો એમને કઈ રીતે આપણે મદદ કરીએ. આપણે તો એમ હંમેશા વિચારતા હોય છે કે આ બધા ક્યાં અહીંયા ભરાણા, મારા ઘરમાં આ આ ના જોઈએ, મારા ઘરની આસપાસમાં આ ના જોઈએ, એમ કરીને આપણે એને કાઢી નાખવાનો વિચાર કરીએ. પણ એમ નથી વિચાર કરતા ક્યારે કે એ નાના જીવનું બિચારાનું શું થાય, એ નાના જીવનું શું થઈ શકે, એ કેટલા દુઃખી છે. અને એના પ્રત્યે એમના દુઃખનો વિચાર કરીને આપણે જો સહેજ કરુણા રાખીએ તો કેટલી બધી હિંસાઓ ઓછી થઈ જાય, કેટલી બધી હિંસા ઓછી થઈ જાય. એટલે એમના રક્ષણની વાત મોટી છે. અભયદાનની વાત આપણે જે કરીએ છીએ, મુનિ તો ખરેખર જોવા જઈએ તો આપણે એમને શું અભયદાન આપવાના હતા. મુનિ તો એવા પોતે પોતાના પુરુષાર્થથી અને પોતે એવા સ્વતરફનો પુરુષાર્થ લઈને વળ્યા છે, ત્યારે સાથે રહેલું પુણ્ય એને લીધે થઈને એમને તો અભય વર્તે જ છે. ખરી જરૂર જો કોઈને અભયની હોય તો એ નાના જીવો, આજે નાની પર્યાયમાં છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એ બધા જીવો જે છે ને એને ખરેખર તો રક્ષણની જરૂર છે ને એને અભય આપવાની જરૂર છે. પણ આપણી દ્રષ્ટિ એ તરફ એ રીતે જતી જ નથી. આપણે વંદો જોઈએ છીએ તો વંદો, મારા ઘરમાં વંદો ક્યાંથી આવે, વંદો વંદો, પણ એમ નથી થતું કે ભાઈ તું વંદામાં જઈશ તો તારું શું થાય. તું 5-15 મિનિટ માટે વિચાર કર કે તારા પૂર્વજ જે દાદા દાદી કે પરદાદા જે હતા એ અહીંયા વંદામાં નહીં હોય એની તને ખાતરી છે, એ વંદો થઈને નહીં આવ્યો એની તને ખાતરી છે. એટલે એ જીવો પ્રત્યે હંમેશા એવો કરુણાનો ભાવ હોવો જોઈએ. એટલે સાચા અભયની જરૂર એમને છે. આહારની રીતે વિચાર કરી તો પ્રાણી માત્રને એવા આહારની જરૂર છે ને એમને યોગ્ય આહાર આપણે આપવો એવી દ્રષ્ટિ થવી જોઈએ, એવું સ્વાભાવિક થવું જોઈએ. એમ નહીં કે ક્રમબદ્ધમાં એ પ્રાણી થયા છે તેમનું ભોગવવાનું તો ભોગવે, એવો વિચાર હોય જ નહીં. એવા ક્રમબદ્ધના કોઈ વાત નથી કરી, કોઈ ધર્મની અંદર એવા ક્રમબદ્ધ વિશેની કોઈ વાત નથી કરી. જેમ થવાનું તેમ થાય, એ બધું વાત બરાબર, જેમ થવાનું હોય તેમ જ થઈ રહ્યું છે, એમાં તું ફેરફાર કરી શકવાને યોગ્ય નથી. પણ તને કેવો ભાવ હોય, તને તો એવો જ ભાવ આવવો જોઈએ, શુભ ભાવ જ હોવો જોઈએ. જો તને શુભ ભાવ નથી આવતો એમના પ્રત્યે તો તારું જીવન નિરર્થક છે. તે ભલે ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તે છતાં પણ બધું વ્યર્થ જશે પ્રભુ. એટલે અહીંયા પદ્મનંદી આચાર્ય ભગવાને કૃપા કરી અને આપણને એ જણાવ્યું છે કે તું દ્રવ્ય સ્ત્રુતમાં ગમે તેટલો પારંગત થયો હોય પણ તારા આચાર વિચારને જ્યાં સુધી તું શુદ્ધ નહીં કરે ત્યાં સુધી તું આવા સંયમના માર્ગમાં, આવા મોક્ષના માર્ગમાં, આવા જ્ઞાન અને આનંદના માર્ગમાં જરાય આગળ નહીં વધી શકે. એટલે છ આવશ્યક વસ્તુની વાત કરી અને એમાં આપણે આ દાનની વાત આપણે લઈ રહ્યા છીએ, છઠ્ઠી વસ્તુ. પહેલા શરૂઆતમાં જે આપણને વાત કહી એ જીનેશ્વરની પૂજા, એમના દર્શન, પહેલી વસ્તુ એ કહી. બીજી વસ્તુ આપણને એ કહી કે ગુરુ પ્રત્યેની ભક્તિ, ગુરુ પ્રત્યેની ભક્તિ, ગુરુની સેવા, એની વાત કરી. ત્રીજી વાત કરી સ્વાધ્યાયની વાત કરી, સ્વાધ્યાય અધ્યયન એની વાત કરી. એના પછી ચોથી વસ્તુ આવી કે એટલું બધું જયારે કર્યું છે એને ત્યાર પછીથી એને ચારિત્રનો ભાવ આવે છે, એટલે પછી એ સંયમ લે છે, તો એવા સંયમની વાત કરી. એટલે શ્રાવકના આચારની વાતમાં શ્રાવકને અનુરૂપ બાર વ્રત રૂપી સંયમ, એ સંયમની વાત કરી. અને એમાં પછી વધારે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે છે તો એ તપ, શ્રાવકને યોગ્ય તપની વાત કરી. અને તપની સાથે પછી આગળ વાત જે લીધી છે તે દાનની વાત, છઠ્ઠી વસ્તુ દાન, એની આ વાત ચાલે છે. અને દાનમાં આ વાત કરવામાં આવી, એટલે 34મા શ્લોકમાં પણ એ વાત કરવામાં આવી કે જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પોતે દાન દઈ શકે એવો છે, સમર્થ છે, છતાં એ મુનિઓને ભક્તિપૂર્વક દાન દેતો નથી, તો તે પોતે એ પોતે એ પોતાના સુખને જ હણી રહ્યો છે. પરલોકમાં પોતાને જે સુખ પ્રાપ્ત થવાનું છે એને એ જાકારો દઈ રહ્યો છે કે જા, મારે સુખ નથી જોઈતું, દુઃખી થવામાં એ આગળ વધી રહ્યો છે. એને જે મોક્ષ માર્ગમાં જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ જે થવાનો છે એના સહકારી કારણરૂપે જે પુણ્યાનુબંધી પુણ્ય જે છે કે જે એને એવા સંયોગોની પ્રાપ્તિ કરાવવામાં ઉપયોગી થાય એવું, એ પુણ્યને જાકારો દઈ રહ્યો છે કે ના, મારે નથી જોઈતું, અને એમ કરી અને એ પોતે પોતાના સુખને નષ્ટ કરે છે. પોતાની શક્તિ છે અને શક્તિ અનુસાર દાન નથી દેતો એ વાત બરાબર નથી. એટલે એને એમ કહ્યું કે મૂર્ખ છે અને પરલોકમાં પોતાના સુખને પોતે જ નષ્ટ કરે છે, એ 34મા શ્લોકમાં વાત કરવામાં આવી. હવે આગળ આજે 35મા શ્લોકથી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. દાનની વાત ચાલે છે, દાનનો મહિમા કર્યો છે અને શ્રાવકોનું એ કર્તવ્ય છે. શ્રાવકોનું કર્તવ્ય એટલા માટે કે શ્રાવક છે એ પરિગ્રહ સહિત છે, એનું સાગર ચારિત્ર છે. ચારિત્ર જે છે તે સાગર અને નિરાગાર બે પ્રકારે કહ્યું તો આ ગૃહસ્થાશ્રમમાં છે શ્રાવક, એનું ચારિત્ર છે તે સાગર છે, એટલે પરિગ્રહ સહિત છે. અને પરિગ્રહ સહિત છે તો એને કંઈ કાયમ પરિગ્રહ સહિત રહેવાનું નથી, એને પરિગ્રહને છોડવો છે. તો એના ચારિત્રમાં આ વાત મુખ્યપણે હોય કે એને એવા પરિગ્રહ પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે અને એનો રાગ ઓછો થતો જાય, વસ્તુઓ પ્રત્યે જે એને સંયોગો દ્વારા લક્ષ્મી, મકાન, ઘરેણા, કપડાં, રાચરચીલું જે કંઈ મળ્યું છે એ બધા પ્રત્યેનો એનો રાગ જે છે તે ઓછો થતો જાય અને એ બધા પરિગ્રહ પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ કેળવાય, એ માટે આ દાનની ખૂબ જરૂર છે. દાન જે છે એ શ્રાવકને માટે મુખ્ય છે, મુનિને માટે એટલી મુખ્યતા નથી થતી, કેમ કે મુનિ તો પરિગ્રહનો ત્યાગ કરીને જ આવ્યા છે, એ તો જ્ઞાન દાન આપણને આપે છે પણ બાકી તો એ ત્યાગ બધો કરીને જ આવ્યા છે. પણ શ્રાવકને માટે એની મુખ્યતા છે, કેમ કે પરિગ્રહ સહિત છે અને પરિગ્રહથી રહિત જેને થવું છે એને એવા દાનનો મહિમા છે, એને એવા દાનનો મહિમા હોય, એને પરિગ્રહો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે અને પરિગ્રહ પ્રત્યેનો રાગ ભાવ જે છે એ મંદ થતો જાય, આ બંને વસ્તુ એ દાનમાં સમાય છે. તો એવા દાન શ્રાવકને જરૂરથી હોવા જ જોઈએ, અને જો એ ભાવને એ કેળવતો નથી, એને દાન આપવાનો ભાવ નથી, અથવા તો બીજી રીતે એમ કહીએ કે એ અભ્યાસમાં એવો ગૂંચવાઈ ગયો છે કે એ ભૂલી ગયો છે દાન આપવાનું, તો એવાને અહીંયા આચાર્ય ભગવાન અહીંયા યાદ કરાવે છે કે પ્રભુ તું આ કાર્ય કેમ ભૂલી ગયો છે, તું તારામાં અને તારામાં રાચી રહ્યો છે અને ભલે તું દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરી રહ્યો પણ આ મૂળ કાર્ય તારું, એની પાછળનો આશય કેમ તું સમજતો નથી કે તારે દાન આપવું જ જોઈએ, જો તું એવા દાન નહીં આપે તો તું તારા પોતાના સુખને એ દૂર કરી રહ્યો છો. 35મા શ્લોકમાં એ વાત આગળ કરે છે કે દર્શનના પસમો જ્ઞેયો દાનહીનો ગૃહાશ્રમ તદ આરૂઢો ભવામમ બૌધૌ મજ્જતેવ ન સંશયો. દાનરહિત ગૃહસ્થાશ્રમને, દાન વિનાનો ગૃહસ્થાશ્રમ છે એને પથ્થરની નાવ સમાન સમજવો જોઈએ. પથ્થરની નાવ બનાવો એનો કોઈ અર્થ નથી. પથ્થરની નાવ ક્યારેય તરતી નથી. નાવ છે તે તરવા માટે હોય, એ તરે અને બીજાને એમાં તારે. એટલે નાવ તરી શકે તો જ એને નાવ કહેવાય. જો પથ્થરની નાવ બનાવવામાં આવે તો એ વ્યર્થ છે. એ પથ્થરની નાવ ક્યારેય તરતી નથી, એ નકામી છે. એટલે એ જો એનો ગૃહસ્થાશ્રમ દાન વિનાનો છે તો એ પથ્થરની નાવ સમાન છે. પથ્થરની હોડી ક્યારેય તરવાની નથી. તે ગૃહસ્થાશ્રમ રૂપી પથ્થરની નાવ ઉપર બેઠેલો મનુષ્ય સંસાર રૂપી સમુદ્રમાં ડૂબે જ છે. અને જો એવી નાવનો ઉપયોગ કરે તો એને ડૂબવાનું જ થાય, એ તરી નહીં શકે. એટલે દાન વિનાની સ્થિતિ એ ડૂબાડનારી સ્થિતિ છે. ગૃહસ્થાશ્રમમાં દાન વિના રહેવું એનો અર્થ એ છે કે સંસારરૂપી સાગરમાં ડૂબી જવું. આ ભવસાગરમાં તરવાને બદલે ડૂબવું હોય તો એવા દાન રહિત થવું. જો આ ભવસાગરમાં તરવું હોય તો જરૂરથી હંમેશા દાન આપવું. દાન પ્રત્યે સભાનતા કેળવવાની જરૂર છે. નિયમિત દાન આપવું, એવા યોગ્ય પાત્રોને શોધીને દાન આપવું. અંતરમાં એવો દાનનો ભાવ હોવો જ જોઈએ. કેટલું દાન આપવું, ગૃહસ્થે કેટલું દાન આપવું, તો દાન આપવા સંબંધીમાં ઘણી બધી વાતો ઘણા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. અને એમાં તો એટલે સુધી વાત કરી દેવામાં આવી છે સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાની અંદર તો, કે ગૃહસ્થે પોતાની પેદાશ જે છે એનો દસમો ભાગ દાનમાં આપવો જોઈએ. પોતે જેટલું રળે છે એમાંથી દસમો ભાગ એણે દાનમાં આપી દેવો જોઈએ. રાખવું રાખવું, છોકરાઓ માટે રાખવું ને ગઢપણ માટે રાખવું ને આ બધા જે એના ભાવને એના બધા વિકલ્પો પડ્યા છે ને, એ વિકલ્પો ખરેખર જોવા જઈએ તો એ નકામા છે. એની પાસે ગમે તેટલી સંપત્તિ હશે તે છતાંય જો એનું મૃત્યુ એ રીતે થવાનું હશે કે એને કોઈ સહાય ન મળે તો એ રીતે જ થશે. ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેવો મોટો થયો, અરે એ મોટી હોસ્પિટલનો એ ઓનર હોય, પોતાની જેની હોસ્પિટલ હોય, એકદમ સારામાં સારી બધી જ અંદર ફેસિલિટી સાથેની હોસ્પિટલ હોય કે જેમાં એને તો બધી જ સારી સગવડ મળી શકે, એવો થયો હોય ને છતાં પણ એને એ સારવાર વગર એનું મૃત્યુ થાય એવું થવાનું છે તો એમ જ થશે. એવો અકસ્માત થાય કે જ્યાં એને કોઈ સારવાર મળે નહીં એવી જગ્યાએ એવા જંગલમાં ક્યાંક, અને એના સારવાર વગર જ એ મૃત્યુ પામે, સારવાર મળી હોત તો એ બચી જાત એમ બીજા લોકો કહે, એવા સંયોગો પેદા થાય. ભલે નહીં ગમે તેવો મોટી હોસ્પિટલો બનાવનારો હોય, મોટી હોસ્પિટલનો દાતા હોય, હોસ્પિટલો એની પોતાની હોય, તેમ છતાં પણ એવું થઈ શકે. એટલે એ સંપત્તિથી કંઈ થાય છે એમ નથી. તમારી પાસે સંપત્તિ છે એટલે માટે તમે ઘડપણમાં સુખી થશો, ઘડપણમાં દુઃખ નહીં પડે, એ માન્યતા ભૂલ ભરેલી છે. સુખી થવું કે દુઃખી થવું એ લક્ષ્મીને કારણે નથી પણ પુણ્યને કારણે છે. આ વાતની ગાંઠ વાળવા જેવી છે. એવા તો કેટલાય કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે જેમના મૃત્યુ અપમૃત્યુ થયા હોય. એવા હું કરોડપતિની વાત જાણું છું. કરોડપતિ અત્યારની વાત નહીં, આશરે 30-એક વર્ષ પહેલા જેવો કરોડપતિ હતા, 30-40 વર્ષ પહેલા કરોડ રૂપિયા જેમની પાસે હોય એમાં 25-50 કરોડ રૂપિયા હોય એ મોટા ઘણા ઘણા હતા. એવા એ મુસાફરી કરતા હતા અને એમાં એ ટ્રેનમાં અવસાન પામે અચાનક જ. હવે કેટલી જગ્યાએ કેટલાય દાન આપેલા, કેટલું બધું, અને એકને બોલાવે ત્યાં 10 જણા હાજર થાય એવા મોટા શ્રેષ્ઠ એવા એવા શેઠ એવી રીતે. અને પછી એ કોણ છે એની આઈડેન્ટિટી પણ થઈ નહીં, એને થતા પહેલા તો એ બધું ઘણું બધું થઈ ચૂક્યું ને પોસ્ટમોર્ટમ પણ થયું ને બધું જ થયું રસ્તામાં. એવા એકબીજાને પણ જાણું છું કે એ કોઈક નાની હોટલમાં ક્યાંક કોઈક જગ્યાએ રહ્યા હતા, કોઈક નાના સ્થાનમાં, ત્યાં એ અવસાન પામ્યા. પછી પોસ્ટમોર્ટમ કર્યું, આ કર્યું તે કર્યું, બધું સારવાર ન મળી એમને, રાત્રે એવો દુખાવો ઉપડ્યો ને એ કંઈ સારવાર મેળવી ન શક્યા હૃદયની. એટલે તમારા પૈસા છે એ તમને એ વખતે કામ આવે છે એ માન્યતા ભૂલ ભરેલી છે. એ કંઈ કામ આવતું નથી, પુણ્ય જ કામ આવે છે. પૈસાથી કઈ લક્ષ્મીથી બધું મળી જાય છે એ માન્યતા જેને રહી છે ને એ મહામૂર્ખ છે. જેને પ્રાપ્ત થવાની છે સગવડ એને વગર પૈસે પણ પ્રાપ્ત થાય છે. એવા એવા લોકો પણ છે કે જેમને એમની પાસે પોતાની પાસે પૈસા ન હોય પણ એમને એ સુવિધાઓ બધી મળી જતી હોય છે. એમને એ વખતે એવા પાત્રો મળી જાય કે જે એ વખતે મદદમાં આવી જાય. એટલે એમ કરીને જે પોતે લોભી થાય છે ને કે હું પૈસા પૈસા રાખું, મારા છોકરા માટે રાખું, ગડપણ માટે રાખું, આમ રાખું તેમ રાખું, આટલું બધું તો ના આપી દેવાય ને પછી પોતાની પાસે તો કંઈક રાખવું જોઈએ ને એવી ઊંધી માન્યતા લઈને બેઠા છે ને, એમને કહેવું છે કે પ્રભુ દાન પ્રત્યેની દ્રષ્ટિ કેળવો. અને અહીંયા સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાની અંદર તો એટલે સુધી વાત કરી દીધી છે કે તમારી આવકનો દસમો ભાગ તમારે દાનમાં આપી દેવો જોઈએ. તમારી આવકનો દસમો ભાગ દાનમાં આપવો જોઈએ. ગુરુદેવે પણ એ વાત કરી છે. તમે એવા દાન નથી કરતા તો તમે તમારો મનુષ્ય જન્મ છે એને નિષ્ફળ કરી રહ્યા છો. અને આ સંસારરૂપી સમુદ્રમાંથી તમે નહીં તરી શકો. દાન વિના તમે નહીં તરી શકો. મંદિરોમાં દાન આપવા, મંદિર બનતા હોય તો પાઠશાળાઓમાં દાન આપવા, એવી સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ છે એની અંદર પણ દાન આપવા, ગરીબોનું કલ્યાણ થાય એને માટે દુઃખીઓને માટે પણ દાન આપવા. પણ શ્રેષ્ઠ દાન તો મુનિઓ માટે જે દાન કરવામાં આવે તે શ્રેષ્ઠ દાન છે. સહધર્મીઓ માટે દાન કરવામાં આવે બીજા નંબરે છે. અને એના પછી કરુણાપૂર્વક જે દુઃખી છે એ બધા માટે એ જે દાન કરવામાં આવે એનો નંબર આવે છે. તો એવા દાન આપવા, જીવદયાને માટે થઈને દાન આપવા, આ બધા જીવોની હત્યા થતી હોય એને બચાવવાનો પ્રસંગ આવે ત્યારે એને દાન આપવા, એ વખતે પોતાને એવો ભાવ આવવો જોઈએ, અભયદાનનો એને ભાવ અંદરમાંથી એને આવવો જોઈએ. અરે આને મારવા માટે લઈ જાય છે, હું છોડાવું, એવો ભાવ એને આવવો જ જોઈએ. એમ નહીં આવવું જોઈએ કે ભાઈ એનું કારણ હશે તો જીવશે ને એનું કારણ હશે તો મરશે, એવો ભાવ ના આવવો જોઈએ. શાસ્ત્રોમાંથી વાંચેલી વાતના ઊંધા અર્થો ન થવા જોઈએ. સાચો સહધર્મી છે જેની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે એને જીવ માત્ર પોતાના સમાન ભાસે તો પોતાના પ્રત્યે જેવો ભાવ છે એવો ભાવ બીજા પ્રત્યે હોય. આનું નામ વિવેક કહેવાય, આનું નામ સમભાવ કહેવાય. આવો સમભાવ હોવો જોઈએ. પોતાને મરવાનું નથી ગમતું તો બીજા જીવને પણ એ રીતે મરવાનું નથી ગમતું એમ સમજીને એને એના રક્ષણનો ભાવ એને આવવો જોઈએ. ઘેટા બકરા આ તે બધાને અહીંયા જયારે કતલખાને લઈ જતા હોય અને ત્યારે અહીંયા જે છોડાવે છે તો એ છોડાવે છે એના માટે થઈને જે પૈસા આપે છે એવા કેટલાય કાર્યકર્તાઓ હોય છે બિચારા એ જ કામ કરતા હોય, છોડાવે, બસ છોડાવી લાવે. એવી સંસ્થા પણ છે, અહીંયા પણ છે, સુરતમાં પણ એવી સંસ્થા છે કે જેઓ આ કામ કરે છે, છોડાવે અને પછી એને પાંજરાપોળમાં મૂકી આવે અને પાંજરાપોળમાં એનો નિર્વાહ કરવામાં આવે છે. એવા ખોડા ઢોર હોય છે કે એવા ઢોર જે થઈ ગયા છે કે જે બીજી રીતે કંઈ કામના નથી, કે એવી ગાયો જે હોય છે કે પછી એ દૂધ આપે એમ હોતી જ નથી, કે એવા બળદ વગેરે જે હોય છે કે જે કામ ન કરે ઘરડા થઈ ગયા છે બધા, એવા બધા પ્રાણીઓને સાચવનારી અહીંયા એવી સંસ્થા હોય છે. એ સંસ્થાઓ એનું એ કાર્ય કરતી હોય છે અને પાંજરાપોળ કહેવામાં આવે છે. અને પાંજરાપોળની પ્રવૃત્તિની અંદર મને યાદ છે કે મારા એક ધાનેરાના ભાઈ હતા, હમણાં થોડા વખત પહેલા જ એમનું અવસાન થયું, એ ખૂબ એ પ્રવૃત્તિ કરતા હતા. બસ એક જ મંત્ર, બસ પાંજરાપોળમાં જ એમને કામ કરવું, બસ બીજી કોઈ વાત નહીં. એને માટે થઈને અહીંયા આવ્યા હોય એમના દીકરાને ત્યાં સુરતમાં તો એ તરત પાછા ત્યાંની જ ચિંતા કરતા હોય કે હવે મારે જવું પડશે. અને મને દર વખતે આવે ત્યારે મળવા માટે આવે અને એમને સેવાનો ભાવ મને પણ આપી જાય પૈસા કે તમને જરૂર જ્યાં લાગે ત્યાં દર્દીઓની સેવામાં આ પૈસા તમે વાપરજો દવા માટે આ તે બધું. પણ પાંજરાપોળ પ્રત્યે એમને અતિ ઉત્સાહ. બીજું બધું ધર્મમાં સામાન્ય બધું જે રીતે કરતા તે કરતા, બાકી વધારે એમનો આમાં કે આ બધા ખોડા ઢોરોનું શું કરવું. દર વખતે આવીને એ જ વાત કરે કે આ વખતે તો રમેશભાઈ અમારે ત્યાં આટલા પ્રાણીઓ આમ છે, આ વખતે અમારે ઘાસચારાની થોડી તકલીફ છે, હવે એનું મારે વ્યવસ્થા કરવા માટે જવું પડશે. બોલો આ જ વસ્તુ મનમાં એ ભાવ, તો આ ભાવ છે એવો ભાવ જે ધર્મ માર્ગમાં છે જે પોતે પોતાના સ્વરૂપમાં જવા ઈચ્છે છે એને પણ એવો ભાવ આવ્યા વગર રહેવો ન જોઈએ, એવો ભાવ આવવો જ જોઈએ. અને જો એવો ભાવ નથી આવતો અને શાસ્ત્રમાંથી એવા ઊંધા અર્થ કરે છે કે જીવોનું જે થવાનું હશે એ થશે, હું મારા આત્માનું કલ્યાણ કરી રહું, તો સમજવું કે એના આત્માનું કલ્યાણ કરી શકવાનું જ નથી, એના આત્માનું કલ્યાણ નથી કરી શકતો. એને શુભભાવ આવે આવે ને આવે. અરે એવી ઉત્કૃષ્ટ દશામાં મુનિઓને પણ જો શુભભાવ આવતા હોય ને તમને એવો ભાવ ના આવે કેમ બને? ઘણા વખત પહેલાની વાત છે, આશરે 6-7 વર્ષ પહેલાની વાત છે, આ બધા અભ્યાસમાં હું હતો એ વખતે મને કોઈએ પૂછ્યું કે તમે આ બધું જે વાંચો છો ને સાંભળો છો ને ગુરુદેવે જે કહ્યું છે ને એ પ્રમાણે જોઈએ તો કેમ કે ક્રમબદ્ધમાં તો જે થવાનું હોય તે થાય, તો પછી અહીંયા તો એમ કે એ તો પછી કે જે થવાનું થાય એમાં પછી આપણે શું કરી દઈએ. અરે મેં કીધું શું વાત કરો છો કે આપણે કે કોઈ કોઈને મારતો હોય જીવ તેમાં આપણે શું કરી શકીએ. મેં કીધું એવું હોય આપણે ત્યાંથી પસાર થતા હોઈએ તો આપણને એને બચાવવાનો ભાવ આવવો જ જોઈએ. આપણો છોકરો એ જગ્યાએ હોય ને કોઈ એને મારતું હોય તમને બચાવવાનો ભાવ આવે છે કે નહીં, તમને પોતાને કોઈ મારતું હોય તો તમને બચવા માટેનો ભાવ આવે છે કે નહીં, તો પછી એ વખતે બીજાને કોઈ બીજો મારતો હોય તો એને તમને બચાવવાનો ભાવ આવવો જ જોઈએ, કેમ ના આવે. ત્યાં પ્રાણી કોઈ કોઈ છોકરાને મારતું હોય કે ભાઈ એક પ્રાણી બીજા પ્રાણીને પણ એ ઉપર પણ હુમલો કરતું હોય તો તમને એ નાના પ્રાણીને બચાવવાનો ભાવ આવવો જ જોઈએ. તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો ને તમને બચાવવાનો ભાવ ના આવે, એવું કઈ ધર્મમાં ક્યાંથી લાવ્યા તમે? એવો કોઈ ધર્મ છે જ નહીં. અભયદાનની વાત તમે કરો છો તો અભયદાનનો અર્થ તો સમજો. એટલે શાસ્ત્રના અર્થ ઊંધા લઈને બેસી જાય. જેનું જે થવાનું તે થાય, ક્રમબદ્ધમાં થવાનું તે થાય ને એના પુણ્ય પ્રમાણે થાય ને, આ બધું તમે ક્યાં કઈ રીતે લઈ રહ્યા છો તમે સમજો તો ખરા. એને ભોગવવાની વાત છે, પણ એ વખતે તમને શુભ ભાવ આવે એવા તમારા સંયોગો ઉત્પન્ન થયા છે, તમે એ સંયોગની અંદર તમને શુભ ભાવ આવવાને બદલે તમને આવો ભાવ આવે, વિપરીત ભાવ આવે. ભલે મરતો મરે છે તો મરે, એને એની ઇન્જરી થતી હોય તો ભલે થતી, આ તો તમે પાપમાં પડો છો. તમને એ સંયોગ એટલા માટે મળ્યા છે કે તમને ક્રમબદ્ધમાં શુભ ભાવ આવવાનો છે, એટલા માટે એ સંયોગ મળ્યા છે એમ સમજી લેવું જોઈએ તમારે. કે એમ થવાનું છે કે એ વખતે તમને એ સંયોગો એવા પ્રાપ્ત થયા છે કે તમારે એ કરવું જોઈએ. અરે શાસ્ત્રમાં તો એટલે સુધી વાત કરી છે, પ્રવચન સારમાં પણ એ વાત આવી છે કે એક મુનિ છે અને એની સાથે બીજા મુનિ રહે છે, તો એ બીજા મુનિને એવા રોગ કંઈક થયા છે ને, દુર્ગંધ મારતી હોય ને એ બધું થતું હોય, તો પેલા મુનિને પોતાની નિત્ય દિનચર્યા બરાબર ચાલુ રાખવાનો ભાવ ન થાય, એ વખતે એને એમ થાય કે આ આમની શુશ્રૂષા સેવા મારે કરવી જોઈએ અને વયાવૃત્તનો ભાવ આવવો જોઈએ. કેમ કે એ સંયોગો એને એવા પ્રાપ્ત થયા છે કે એ વખતે એને એવો જ શુભભાવ વર્તે. જો એવો શુભભાવ નથી વર્તતો, વયાવૃત્તનો ભાવ, સેવાનો ભાવ મુનિને મુનિ પ્રત્યે જો નથી વર્તતો, એવું નથી થતું, તો એ મુનિને પડવાનું કારણ થાય છે. તો એ મુનિને પડવાનું કારણ થાય છે. એટલે આવા વિવેક તો સહજ રીતે હોય. ગુરુદેવે આના સંબંધની ઘણી બધી વાત કરી છે કે આવો વિવેક હોય હોય ને હોય જ, અને એ વાતને પછી દાનમાં પણ, દાન પછી દયામાં પણ લેવામાં આવી છે. તો અહીંયા આ 35મા શ્લોકમાં એ વાત કરી કે જો દાન વિનાનો ગૃહસ્થાશ્રમ છે તો એ ગૃહસ્થાશ્રમ તો પથ્થરની નાવ જેવો છે અને એ તો ડૂબાડનારો છે, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ સંદેહ નથી. એવો ગૃહસ્થાશ્રમ તમને હોય નહીં, ગૃહસ્થાશ્રમ દાન સહિત જ હોય. એના પછી 36મા શ્લોકમાં અહીંયા કહે છે, સમય સ્થેષુ વાત્સલ્યમ સ્વશક્યતા એન કુર્વેત કુર્વતે બહુ પાપાવૃતાપનસ્તે ધર્મસ્ય પરાંગમુખા. જે ગ્રહસ્થ પોતાની શક્તિ અનુસાર સાધર્મી જનો પ્રત્યે પ્રેમ રાખતા નથી તે ધર્મથી વિમુખ થઈને પોતાને ઘણા પાપથી આચ્છાદિત કરે છે. સાધર્મી, સાધર્મી કોને કહેવો? જે ધર્મ માર્ગમાં પ્રવર્તી રહ્યો છે તે સાધર્મી છે. જે પોતે જીનેશ્વર ભગવાનની આમન્યામાં રહ્યો છે એવો એ સાધર્મી છે. અને એમના પ્રત્યે જો તમને એવો વાત્સલ્યનો કે એવો કરુણાનો કે એ પોતાથી ગુણમાં અધિક છે તો એના પ્રત્યે એવો માનનો ભાવ જો નથી આવતો તો તમે એના પ્રત્યે પ્રેમ નથી રાખતા એમ થયું. એના પ્રત્યે તમને કાં તો ઈર્ષાનો ભાવ છે ને કાં તો તમને દ્વેષનો ભાવ છે. એના પ્રત્યે તમને એવો પ્રેમ ભાવ નથી તો એનો અર્થ એ થાય કે એમને એના પ્રત્યે તમને કાં તો ઈર્ષા કે દ્વેષનો ભાવ છે. તમને એના પ્રત્યે એ પ્રેમ ભાવ હોય, વાત્સલ્યનો ભાવ હોય, દુઃખી છે તો કરુણાનો ભાવ હોય, તમારાથી આગળ ગુણમાં છે તો એના પ્રત્યે એમના માનનો ભાવ હોય, એમનું માટે તમારા હૃદયમાં માન હોય, અહોભાવનો ભાવ હોય. એટલે જે ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર સાધર્મી જનો પ્રત્યે પ્રેમ રાખતા નથી તે ધર્મથી વિમુખ થાય, એ પ્રકારે એ ધર્મથી વિમુખ થાય છે. કેમ કે એને એવો ભાવ હોવો જોઈએ, એનો એવો ભાવ નથી તો એ પછી કેવા ભાવમાં જશે? કાં તો દ્વેષના કે ઈર્ષાના ભાવમાં, કે એના પ્રત્યેના ક્રોધના ભાવમાં, કે એના પ્રત્યેના દુગંછાના ભાવમાં, એના પ્રત્યેનો દુગંછાનો ભાવ, સમ્યક દ્રષ્ટિને એવા દુગંછાના ભાવ હોય નહીં, એમાં એ જશે. અને એમ થશે તો એ તો એ પાપ એ પાપ ભાવ થતા એને તો એવું પાપનો બંધ પડશે. એટલે પોતાની સાથે રહેલા સહધર્મીઓને ઓળખવા અને એમની સાથે એવા ભાવ રાખવા, એમની પ્રત્યે એવા પ્રેમ ભાવ રાખવા. અને પ્રેમ ભાવની વાત આવે એટલે પછી બધું એમાં આવી જાય. એમાં એમને જરૂર લાગે તો એમની સેવા પણ એ કરે, અને એમને જરૂર લાગે તો એમને માટે થઈને દાન વગેરે પણ આપે, એમને મદદ પણ કરે, બધું જ કરે. એટલે જે દ્રષ્ટિ પોતા તરફ રાખે છે, જે દ્રષ્ટિ એ પોતે પોતાના સ્વજનો તરફ રાખે છે, એ જ દ્રષ્ટિ એને સહધર્મીઓ પ્રત્યે રાખવી જોઈએ. એમાં કોઈ ભેદ નહીં રાખવો જોઈએ. જેવી દ્રષ્ટિ એને પોતાના આત્મા તરફ રાખી છે, એ જ દ્રષ્ટિ એને સહધર્મીના આત્મા તરફ રાખી અને એનું બધું એ રીતે પ્રવર્તન થવું જોઈએ. જો એવું નથી કરતો તો એ ધર્મથી વિમુખ થઈ જાય છે, એવું નથી કરતો તો એ ધર્મથી વિમુખ થઈ જાય છે. આ બધી વાત જે છે તે કોને માટે છે? આ બધી વાત જે સાધક જીવ છે એને માટેની બધી વાત છે. ગૃહસ્થ આશ્રમમાં રહ્યો છે, સમ્યક દર્શન થયું છે, પાંચમે ગુણ સ્થાનકે છે અને પોતે પૂર્ણપણે પરિગ્રહ રહિત થયો નથી, નિર્ગ્રંથ થયો નથી, મુનિ નથી થયો, એની આ વાત ચાલે છે કે એને આ બધું હોવું જોઈએ. એટલે કોઈ જબરજસ્તીથી હોવું જોઈએ નહીં, પણ સહજ ભાવે હોવું જોઈએ ને, એવું જ હોય છે. સાચો જે પાંચમા ગુણસ્થાનકે શ્રાવક થયો છે એને આમ જ હોય છે, આવા જ ભાવ હોય છે. એ પોતાનું કાર્ય કરે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહી છે એ વખતે, પણ જ્યારે એ બહારમાં છે ત્યારે જે કંઈ એની આસપાસમાં થઈ રહ્યું છે એમાં હંમેશા એને કરુણા, દયા, દાન અને પ્રેમ અને વાત્સલ્યના ભાવ હોય હોય ને હોય. એને પ્રસંગને અનુરૂપ એને એવો વિવેક પણ વર્તે કે આ પ્રસંગે મારે આમ વર્તવું જોઈએ, એવો વિવેક પણ વર્તે. આ બધું જ્યાં સુધી એ પૂર્ણપણે પરિગ્રહ રહિત થયો નથી ત્યાં સુધી હોય જ છે. એટલે ગૃહસ્થ છે, પોતામાં જેટલી શક્તિ હોય એટલી, એ શક્તિ અનુસાર એને સહધર્મી પ્રત્યે એવો વ્યાવૃત્તનો ભાવ પણ આવવો જોઈએ, કોઈ સેવાનો ભાવ પણ આવવો જોઈએ, મદદ કરવાનો ભાવ પણ આવવો જોઈએ. પાસે જ બાજુમાં જ રહે છે, જૈન છે, તમારા જેવા જ છે અને બિચારાને ઘણી રીતે તકલીફ છે, ઘણું મોટું કુટુંબ છે અને એનું પૂરું થતું નથી અને એ દાન લેવા માટે પણ તૈયાર નથી, તો તમારે કોઈક રીતે એમને મદદ કરવાનો અંતરમાં ભાવ થવો જોઈએ કે જેથી એમનું માન સચવાઈ રહે, એમને એમ પણ ન લાગે કે એ દાન લઈ રહ્યા છે. ઘણી વખત એવું અહીંયા બનતું હોય છે ભારતમાં, તમે અહીંયા જોવા જાઓ તો જૈનો ઘણા જ છે અને તમે સામેથી જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે એ લોકો દાન લેવા તૈયાર નથી થતા. એમને આપણે જઈને કહીએ કે અમે તમને દાન આપીએ તો ના પાડે છે, ના અમારે ધર્માદાનું નથી ખાવું, આમ ચોખ્ખું કહી દે અમારે ધર્માદાનું નથી ખાવું, આવું કહેવાવાળા હોય છે, ઘણા હોય છે. તો તમારે બીજી રીતે એમાં ગોઠવીને એને મદદ કરવાની વૃત્તિ રાખવી જોઈએ, એમનું માન સચવાય અને તમે એને મદદ કરો એવો ભાવ રાખવો જોઈએ. તો 36મા શ્લોકમાં અહીંયા એમ કહે છે કે ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર સહધર્મી ભાઈઓ પ્રત્યે જેવો વ્યવહાર પોતા તરફ એ ઈચ્છે છે, જેવી અનુકૂળતા, સાનુકૂળતા, બધું જે પોતા તરફ ઈચ્છે છે એવી જ અનુકૂળતા, સાનુકૂળતા બીજાઓને પણ હોય, સહધર્મીઓને પણ હોય, એવો ભાવ વર્તે, એને એવો પ્રેમ ભાવ વર્તે, એને એવો વાત્સલ્ય ભાવ વર્તે. અને એમ એવા ભાવ એને નથી વર્તતા તો એને ઈર્ષાના કે દ્વેષના કે ક્રોધના જો ભાવ કોઈ પણ પ્રકારે જો સાધર્મી પ્રત્યે વર્તે તો એ પાપમાં પડી જાય છે. આગળ 37મા શ્લોકમાં હવે વાત કરે છે કે યેષા જીન ઉપદેશેન કારુણ્ય અમૃત પુરીતે ચિત્તે જીવદયા નાસ્તી તેષા ધર્મ કુતો ભવેત. જે 36મા શ્લોકમાં જે સહધર્મી પ્રત્યેની વાત કરી હવે એને અહીંયા આગળ વધારીને વાત કરે છે. એ જ ભાવ જે છે એને આગળ વધારીને વાત અહીંયા કરે છે કે જીન ભગવાનના ઉપદેશથી દયાળુતા રૂપ અમૃતથી પરિપૂર્ણ જે શ્રાવકોના હૃદયમાં પ્રાણી દયા ઉત્પન્ન થતી નથી તેમને ધર્મ ક્યાંથી હોઈ શકે, અર્થાંત હોઈ શકે નહીં. જે 36મા શ્લોકમાં સહધર્મી પ્રત્યે પ્રેમના ભાવની વાત કરી હતી એ હવે સર્વજીવો પ્રત્યે પ્રેમ ભાવ, દયાના ભાવ તરીકે અહીંયા લીધો છે. એટલે કે પ્રાણી દયાનો ભાવ, જે નાના જીવો છે એના પ્રત્યે દયાનો ભાવ એને હોય. દયા છે તે ધર્મનું મૂળ છે અને પાપ કહે છે, પાપમૂળ અભિમાન, દયા ધર્મ મૂળ પાપમૂળ અભિમાન. એ દયા છે તે ધર્મનું મૂળ છે. દયા નથી તો પછી ધર્મ ક્યાંથી હોય? જિનેશ્વર ભગવાનની વાણીમાં પણ એમ જ આવ્યું છે. જિનેશ્વર ભગવાનના ઉપદેશથી એ દયારૂપ અમૃત, દયારૂપ અમૃત કહેવામાં આવ્યું છે, યા દયાળુતારૂપ અમૃત કહ્યું છે. દયારૂપ અમૃતથી જે પોતે પરિપૂર્ણ નથી એવો એ શ્રાવક જે છે એ ધર્મી હોઈ શકે જ નહીં. એ ધર્મી છે તો સમજવું કે એને દયા હોય હોય ને હોય. એનું હૃદય દયાથી ભરેલું છે. એને પ્રાણી માત્ર પ્રત્યેની દયા હોય. છ કાયના જીવની એને દયાનો ભાવ હોય. છ કાયના જીવ એટલે એની દ્રષ્ટિ એમ નથી કે એ જીવ છે તે એવા છ કાયા રૂપે જ છે, એમ નથી. એ છ કાયા, છ પ્રકારની કાયા જે કહેવામાં આવી એ તો એ સંયોગ છે, એ તો પર્યાય છે. પણ એમાં રહેલ જીવ છે તે જીવ છે, એ સાથે એ પર્યાયમાં રહેલો જીવ, એ શરીર સાથે રહેલો જીવ છે તે તો જીવ જ છે. અને એ બધા જીવ એક સરખા જ છે, એ બધા જીવ એક સરખા જ છે. અને જીવ માત્ર પ્રત્યે એને એવો જ કરુણાનો ભાવ હોય જેવો પોતાના પ્રત્યે છે. જીવ માત્ર અને એ સમજે છે કે એ અવિનાશી છે, એમને એ સમજે છે, જાણે છે એનો ક્યારેય નાશ થવાનો નથી. તે છતાંય એ પર્યાયમાં રહેલા જીવને જ્યારે દુઃખ છે કે જ્યારે એની ઉપર ઉપદ્રવ આવે છે તો એને દૂર કરવા માટેનો એને ભાવ હોય, એની રક્ષા કરવા માટેનો એનો ભાવ હોય, એમ પ્રાણીઓ પ્રત્યે એને દયાનો ભાવ હોય. અને એવો પ્રાણી પ્રત્યે દયાનો ભાવ ન હોય અને માત્ર શાસ્ત્ર વાંચન કરતો હોય, પૂજા પાઠ કરતો હોય કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ લઈને બેઠો હોય તો સમજવું કે એ હજી ધર્મથી ઘણો દૂર છે. એ માત્ર પંડિત થયો છે, એ ધર્મ માર્ગમાં નથી. વાંચન અભ્યાસ કરવાથી પંડિતાઈ આવે, પણ જો આચરણમાં એવો પ્રાણીઓ પ્રત્યેનો દયાભાવ નથી, પ્રાણીઓ પ્રત્યેનો દયાભાવ નથી, અને જે બીજા પ્રકારે અન્ય પ્રકારે એ વર્તી રહ્યો છે તો સમજવું કે એ ધર્મમાં નથી. એના ધંધા વેપારની અંદર જે આ હિંસા થતી હોય, પ્રાણીઓ પ્રત્યેની દયા સચવાતી ન હોય, એને એ જરૂરથી એવા ધંધાને છોડી દે. એવા ધંધામાં એ પ્રવૃત્ત થાય જ નહીં જેમાં પ્રાણી પ્રત્યેની દયા ન હોય અને પ્રાણીઓની હિંસા થતી હોય. એવા ધંધા જૈનને હોય જ નહીં. જે જૈન થયો છે, પોતાની જાતને જિનેશ્વરની આજ્ઞામાં છે એમ માની રહ્યો છે, એને પ્રાણીઓ પ્રત્યેની દયા હોય જ. અહીંયા વિશેષ અર્થ પણ કર્યો છે કે આનો અભિપ્રાય એ છે કે જે ગૃહસ્થોનું હૃદય જિન આગમનો અભ્યાસ કરવાને કારણે દયાથી ભીંજાઈ ગયું છે તે જ ગૃહસ્થ વાસ્તવમાં ધર્માત્મા છે. અભ્યાસ કર્યો, આગમનો અભ્યાસ કર્યો તો શેને માટે અભ્યાસ કર્યો? ચર્ચા કરવા માટે અભ્યાસ કર્યો છે. આ બધી ચર્ચાઓ કરવી છે એટલા માટે અભ્યાસ કર્યો છે. જેવું સ્વરૂપ છે તેવું આત્માનું સમજ્યો છે, જગતનું જેવું સ્વરૂપ છે એ પણ સમજ્યો છે, જીવોની પર્યાયોને પણ એ સમજ્યો છે. આ બધું સમજ્યો છે તો પછી પોતાના સ્વરૂપને જ્યારે જાણે દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ પડી હોય ત્યારે હંમેશા એમ જ હોય કે જગતના બધા જ જીવો શુદ્ધ છે, એ સિદ્ધ સમાન છે. તો જો સિદ્ધ પ્રત્યે એને ભક્તિભાવ છે, એને વિનયનો ભાવ છે, પૂજાનો ભાવ છે, અને પોતાનું પણ સ્વરૂપ થયું સિદ્ધ સમાન છે એમ કરી અને એને એ પોતે મહાત્મ લાવી અને એમાં જવાનો પુરુષાર્થ કરે છે તો પછી અન્ય જીવો પ્રત્યે પણ એને એવો જ ભાવ હોવો જોઈએ. બીજા બધા જીવો પ્રત્યે એવો જ ભાવ હોવો જોઈએ કે બધા સિદ્ધ સમાન છે. તો સિદ્ધ સમાન જીવ ભલે વર્તમાનમાં કોઈક બીજી પર્યાયમાં પડ્યો છે, એથી શું થઈ ગયું? અને એ પર્યાયની અંદર કોઈક પ્રકારે એને અસાતા વેદનીનો ઉદય હોય અથવા તો કોઈક પ્રકારે એને દુઃખ આવી પડ્યું હોય તો એવા દુઃખ દૂર કરવા માટે સહજ ભાવે એ પ્રવૃત્ત થાય. એ સ્વાભાવિક ક્રિયા છે, એ સ્વાભાવિક વસ્તુ છે. પોતે પોતાના વર્તમાનમાં આ ભાવમાં જે એને સ્વજનો મળ્યા છે એના પ્રત્યે એને ભાવ થાય છે તો પછી જગતના બધા જ પ્રાણીઓ પ્રત્યે દયાનો ભાવ થવો જોઈએ. કેમ કે બધા પ્રાણીઓમાં ક્યાંય કેટલાય ભવના એના સગાઓ એમાં બેઠેલા જ છે. વર્તમાનમાં જે સગા છે એનો દીકરો છે કે દીકરી છે કે એની પત્ની છે કે પિતા છે કે જે કોઈ છે એના એને સ્વજન માને છે તો એવા તો એના ભૂતકાળના એટલે એના અનંત જન્મ થયા, અનંત ભવ થયા, એ અનંત ભવમાં અનંત એના એવા મા બાપ, અનંત પુત્ર પુત્રી પત્ની બધા થયા છે અને એ બધા કોઈને કોઈ પર્યાયમાં એ રહ્યા હશે એમ સમજીને એને પ્રાણી માત્રની દયા થાય, કારણ આમાં મારા પૂર્વના કેટલાય મા બાપ રહ્યા છે, આમાં મારા પુત્ર રહ્યા છે, પત્ની રહી છે કે પતિ રહ્યા છે, એમ સમજીને એને એમ પ્રાણી માત્ર પ્રત્યે દયા આવવી જોઈએ કે આ બધા જે છે એ જ છે. અને પછી એમાં આગળ વધે કે એ રીતે જોવા જઈએ તો કોઈ સંબંધ અહીંયા રહેતો જ નથી, એ બધા ક્ષણિક સંબંધો હતા, એ જીવ બધા જ સરખા છે. પ્રાણી માત્ર તરફ જે દયાનો ભાવ કહીએ છીએ ત્યારે ખરેખર તો એને પોતે પોતાના તરફ જ દયાનો ભાવ છે, કેમ કે જીવની હિંસા થાય છે, જીવની હિંસા થાય છે એ વ્યવહાર નહીંનું કથન છે, નિશ્ચય નહીંથી તો કોઈ જીવની હિંસા થઈ શકતી જ નથી. તે છતાંય અહિંસા પરમો ધર્મ કહેવામાં આવ્યું છે, એટલે નિશ્ચય નહીંનું એમ વાક્ય લઈને બેસી જાય કે અવિનાશી આત્મા છે એને કોઈ મારી નથી શકતો, તો એ વાત બરાબર નથી. જે જીવ અસાતા વેદની ને ભોગવી રહ્યો છે, જે જીવનું અવસાન થાય છે, અપમૃત્યુ થાય છે, જે જીવને બીજો જીવ હણી રહ્યો છે, આ બધું વ્યવહારમાં જે જોવામાં આવે છે, તો એ વખતે એને પોતે જયારે સ્વરૂપમાં નથી સ્થિર થયો એ વખતે એને બહારમાં છે, તો ત્યારે એને પણ એવો વ્યવહાર લાગુ પડે છે, એને પણ એવો વ્યવહાર લાગુ પડે છે. અને એવો જો વ્યવહારનો વિવેક એને નથી, તો એને એવા વ્યવહારનો વિવેક નથી, તો એ ધર્મ શું કરશે? ગુરુદેવે વાક્ય કહ્યું છે કે જેને વ્યવહારના વિવેકની ખબર ન મળે એ ધર્મ શું કરશે? તો એને દયા હોય, પ્રાણી માત્ર પ્રત્યેની એની દયા હોય છે. અને એવું જીનેશ્વરની વાણીમાં પણ એમ આવ્યું છે, એટલે જેનું હૃદય એવી દયાથી ભીંજાયું નથી એવો કદી ધર્માત્મા હોઈ શકે નહીં, કારણ કે ધર્મનું મૂળ તો દયા જ છે, ધર્મનું મૂળ દયા છે. 37મા શ્લોકમાં એ વાત કરવામાં આવી, આ શ્રાવકના આચારની વાત ચાલે છે, દાન પછી દયાની વાત લીધી છે. હવે બીજી એક વાત પણ આ સાથે સાથે લઈએ કે જ્યારે એ આગળ વધ્યો છે અને ત્યારે નિશ્ચયથી દયાનું સ્વરૂપ શું છે? તો કે પોતાનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપ, પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમવું એ દયા છે. નિશ્ચયથી દયાની વાત લઈએ તો આપણે ઘણી વાર વાત કરી છે, પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો ઘાત ન થવો એ સાચા અર્થમાં, એ સાચા અર્થમાં અહિંસાનો ભાવ છે. પોતાના સ્વભાવ ભાવની હિંસા થતી રોકવી એ સાચા અર્થમાં અહિંસા છે. એટલે પોતાનો સ્વભાવ કેવો છે, પોતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એને કોઈ પ્રકારે બાહ્યમાં જવું નથી, અન્ય ભાવે પ્રવર્તવું નથી. જો અન્ય ભાવે પ્રવર્તે છે, બીજા ભાવે પ્રવર્તે છે, તો પોતાનો મૂળ સ્વભાવ, સ્વભાવ, શુદ્ધ ભાવ, એ સ્વભાવનો ઘાત થાય છે, અને એવા સ્વભાવનો ઘાત છે એ હિંસા છે. આ નિશ્ચય હિંસા આવી છે. અને એવા સ્વભાવ ભાવનો ઘાત ન થવા દેવો, એટલે અન્ય ભાવે ન વર્તવું, અન્ય ભાવે ન પરિણમવું, પોતાના સ્વભાવ ભાવે પોતે રહેવું, એ સાચી અહિંસા છે. અને એવી અહિંસા થાય એટલે એ જીવ કેવળ જ્ઞાની થાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમી જાય છે તો એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા વ્યવહારની વાત ચાલે છે, અહીંયા વ્યવહારમાં શું છે અને શ્રાવકની વાત ચાલી રહી છે, એ હજી પૂરેપૂરો સંયમ એને લીધો નથી, પૂરેપૂરો અપરિગ્રહી થયો નથી, ત્યારે એનું કર્તવ્ય શું હોય? કેમ કે એ વધારે સમય ક્યાં છે? તો એ વધારે સમય એ ગૃહસ્થાશ્રમમાં શુભભાવમાં જ રહ્યો હોય તો એને કયા કયા પ્રકારે શુભભાવ હોવા જોઈએ એનું બધું વર્ણન અહીંયા ચાલી રહ્યું છે. એ પાંચમે ગુણસ્થાને છે એટલે પુરુષાર્થ કરે છે પોતાના સ્વરૂપમાં જવાનો, પણ એ તો થોડી ક્ષણો પૂરતો ક્યારેક ક્યારેક જાય છે, બાકી મોટાભાગનો સમય એનો ક્યાં વર્તે છે? મોટાભાગનો સમય તો એનો બહારમાં જ છે, એટલે બહારમાં છે તો વિકલ્પ સહિતની દશામાં છે. અને એ વખતે એના વિકલ્પો કેવા હોય, એ જેવા વિકલ્પો હોય એ પ્રકારે એના ભાવ હોય, એના વિકલ્પો આવા શુભભાવને પ્રેરે એવા વિકલ્પો હોય. બધું વિકલ્પ છે, આપણે નિશ્ચયથી સમજીએ છીએ કે આ બધા વિકલ્પ જ છે, આ બધા શુભભાવ છે, પણ છતાંય એ આવ્યા વિના રહે નહીં, અથવા બીજી રીતે કહીએ તો એના એ જ પ્રકારે વિકલ્પ હોય, જેને આત્મા તરફ દ્રષ્ટિ થઈ છે એના વિકલ્પો આ જ પ્રકારે હોય, અન્યથા હોય જ નહીં. એટલે જ્યારે જ્યારે જેવા જેવા સંયોગો આવ્યા છે એવા સંયોગોમાં એને હંમેશા કોઈ ને કોઈ પ્રકારે શુભ ભાવ હોય. જ્યાં દાનની જરૂર છે ત્યાં દાન આપવાનો ભાવ આવે, જ્યાં રક્ષણ આપવાની જરૂર લાગે ત્યાં રક્ષણ આપવાનો ભાવ આવે, જ્યાં પ્રાણી દયાની જરૂર લાગે ત્યાં પ્રાણી દયાનો ભાવ આવે, જ્યાં વયાવૃતની જરૂર લાગે ત્યાં વયાવૃતનો ભાવ આવે, જ્યાં સેવા કરવાની જરૂર લાગે ત્યાં સેવા કરવાનો ભાવ આવે, જ્યાં મંદિર બનાવવાની જરૂર હોય ત્યાં મંદિર બનાવવાનો ભાવ આવે, જ્યાં પૂજાની જરૂર હોય ત્યાં પૂજાનો ભાવ આવે. કેમ કે જીવને સંયોગો જ આવે છે, સવારથી ઉઠે છે તો રાત પડતા સુધીમાં કેટલાય સંયોગો આવે છે, અને એ દરેક સંયોગો વખતે, એ દરેક સંયોગો જે આવે છે દરેક વખતે એની એટલી સભાનતા હોય છે કે એ વખતનો એનો એવો જ વિવેક હોય, જેવો પ્રસંગ છે જેવો સંયોગ છે એવો જ એને વિવેક વર્તવો જોઈએ. એટલે આખા દિવસની દિનચર્યાની અંદર એ પોતે જ્યારે પોતાના સ્વરૂપમાં નથી અને બાકીનો સમયનો જે એનો ભાવ છે એની અહીંયા વાત લીધી છે કે એને આવા જ શુભભાવ હોય, જે પ્રસંગ હોય ત્યાં બહાર નીકળ્યો છે અને કંઈક જુએ છે તો એ પ્રસંગની અંદર એને કેવો ભાવ હોય, તો આ પ્રકારે જ ભાવ હોય. મંદિરમાં જાય છે તો એને પૂજાનો જ ભાવ આવવો જોઈએ કે દર્શનનો જ ભાવ આવવો જોઈએ. આ બધી વાત અહીંયા આખી દર્શાવી છે. ગુરુ પાસે જાય છે તો એનો ગુરુની ભક્તિનો ભાવ આવે, અહો ભાવ આવે, એમની દશાનો જ ભાવ આવે. પુસ્તક તરફ દ્રષ્ટિ કરે છે તેને સ્વાધ્યાયનો જ ભાવ આવે, એમાંથી વાંચન કરવાનો ભાવ આવે, એમાંથી ગ્રહણ કરવાનો જ ભાવ આવે. એમ અહીંયા બધા શ્રાવકના આવશ્યક જે વસ્તુ આપી એને દર્શાવ્યું છે કે એના કેવા શુભભાવ હોય, અને આમ જ છે તો એ ધર્મ માર્ગમાં છે. એટલે એમાં આ દયાનો ભાવ છે એને એનું મહાત્મ દર્શાવતા કહી દીધું કે એ દયા છે તે ધર્મનું મૂળ છે. એટલે શ્રાવકને ધર્માત્માને એવો જ ભાવ હોય. એના પછી 38મા શ્લોકમાં કહે છે કે મૂલમ ધર્મ તરો રાધ્યા વર્તાના ધામ સંપદામ ગુણાના નિધિરિત્યંગદયા કાર્યા વિવેકી ભી. પ્રાણી દયા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. પ્રાણી પ્રત્યેની દયા છે તે ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, જડ છે. ધર્મરૂપી વૃક્ષ ત્યારે જ ફૂલી ફાલી શકે કે જ્યારે એને પ્રાણી પ્રત્યે દયાનો ભાવ હોય. તો મૂળ વિના વૃક્ષનો નાશ થાય છે, એવી રીતે દયા વિના ધર્મનો નાશ થાય છે. દયા વિના ધર્મનો નાશ થાય છે જેમ મૂળ વિના વૃક્ષનો નાશ થાય છે. વ્રતોમાં એ પ્રાણી દયા છે એ મુખ્ય છે. અહિંસાનું વ્રત આપણે લઈએ, મુખ્ય વસ્તુ લઈએ તો એમાં અહિંસાનું વ્રત છે, એમાં દયા છે, એટલી દયા છે. એટલે પહેલું વ્રત જે અહિંસા વ્રત લેવામાં આવ્યું છે એટલે એ મુખ્ય છે. પ્રાણી દયાની વાત કરીએ ત્યારે એને ધર્મનું મૂળ કયું અને સરખામણી એ વૃક્ષ સાથે કરી કે જેમ વૃક્ષ જે છે તે મૂળ વિના હોઈ શકે નહીં, અને મૂળમાં સડો લાગતા એ વૃક્ષ આખું જે છે તે જમીન દોષ થઈ જાય છે. એવી રીતે જો એ દયા, પ્રાણી દયાનો ભાવ જે છે એમાં કોઈ પણ પ્રકારે જો સડો લાગી જાય, એની દયાનો ભાવ જે ચાલ્યો જાય, તો પછી એ ધર્મમાંથી એ ચલિત થઈ જાય છે. એ વ્રતમાં મુખ્ય વ્રત છે, મોટામાં મોટું વ્રત જે છે તે અહિંસાનું વ્રત છે. અહિંસા પરમો ધર્મ, એ અહિંસાનું વ્રત જે છે એમાં એ પ્રાણી દયા સમાયેલી છે. સંપત્તિઓનું સ્થાન છે, સર્વ સંપત્તિ જે છે એ એમાં જ રહેલી છે. કેમ કે ધર્માત્માને સંપત્તિ શું છે? ધર્માત્માને સંપત્તિ તો શાંતિ, એની સંપત્તિ છે. જ્ઞાન એની સંપત્તિ છે. એને નિર્વિકલ્પ દશા છે એની સંપત્તિ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એની સંપત્તિ છે. આ બધાનું મૂળ કારણ જો કંઈ હોય તો એ પ્રાણી પ્રત્યેની દયા છે. પ્રાણી પ્રત્યેની દયા છે. જો એ પ્રાણી પ્રત્યેની એ દયાનો ભાવ એનામાં નથી, એનામાં અહિંસાનો ભાવ નથી, અને હજી જીવો પ્રત્યે જો હિંસાનો ભાવ વર્તે છે તો ન તો એને શાંતિ છે, ન તો એને વિકલ્પ રહિત થવાનું થશે કે ન તો એને સ્વરૂપની પ્રાપ્તિ થશે, કંઈ થવાનું નથી. પ્રાણી પ્રત્યેની દયાનો ભાવ નથી, એને કંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે જે અન્ય મતની વાત આપણે લઈએ ને, ખ્રિસ્તી મતમાં અને મુસ્લિમોના મતમાં જે પ્રાણી પ્રત્યેની દયાનો ભાવ છે નહીં અને બધી વાતો લઈને બેઠા છે, એ હવે શું ધર્મ કરવાના છે? પ્રાણી માત્ર પ્રત્યેની દયા હોય, જીવ માત્ર પ્રત્યેને દયાનો ભાવ નથી, તો પછી કોઈ વસ્તુ રહેતી જ નથી. શું ધર્મ? ખ્રિસ્તી ધર્મની આટલી બધી વાત કરે ને, માંસાહાર આટલો બધો કરે, એમને દેખાતું નથી કે આ બધા જીવોની હિંસા થઈ રહી છે, આ બધા પંચેન્દ્રિય જીવો એટલે બધાને કતલખાને કાપી નાખવામાં આવે ને એનું માંસ આટલા મોટા પ્રમાણમાં સ્ટોર્સમાં બધામાં વિપુલ પ્રમાણમાં વેચાતું હોય, લોકો હોંશે હોંશે ખાતા હોય, અને એ બધા પાછા જાણે છે ક્યાંથી આવે છે, નથી જાણતા એમ નથી, જાણે છે. પણ જેને કહીએ ને આંખ આડા કાન કરવા આપણે કહેવત છે ને, એના જેવું છે. એમને કંઈ ખ્યાલ ના આવતો હોય, બધું ભણ્યા હોય ને એમને ખ્યાલ ના આવે કે માંસ ક્યાંથી આવે, એમ ના ખ્યાલમાં આવે. ઘણા લોકો મને ત્યાં અમેરિકામાં એવી દલીલ કરતા હોય છે કે એ લોકોને ખબર નથી હોતી. રમેશભાઈ, જરા આપણે સમજાવીએ ને તો સમજી જાય. હું કહું કે એ આટલું બધું ભણી શકે, આટલો અભ્યાસ કરી શકે ને એમને એમ ના ખ્યાલ આવે કે આ માસ્ક કેવી રીતે બને, એ ના ખ્યાલમાં આવે. હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ થયો હોય અને એને એમ ના ખ્યાલમાં આવે કે માસ્ક ક્યાંથી આવે, એમ કેવી પાંગળી દલીલ કરવામાં આવે છે, નકામી દલીલો કરવામાં આવે છે. પ્રાણી માત્ર પ્રત્યેની જેને દયા નથી એ શું ધર્મ છે, એમાં કયો ધર્મ છે? ધર્મનું મૂળ શું છે? પ્રાણી દયા છે. એટલે અહીંયા તો એટલે સુધી કે વ્રતોમાં મુખ્ય છે તો ઠીક છે, સંપત્તિઓનું સ્થાન છે અને ગુણોનો ભંડાર છે. પ્રભુ તારામાં જે ગુણ પડ્યા છે એમાં આ દયા જે છે એ ગુણ છે, એ ગુણ તારો પોતાનો છે. અને એ ગુણ જે આચ્છાદિત થઈ ગયો છે તો તું શું ધર્મમાં શું કરવાનો છે? તારે શું કરવાનું રહ્યું? શું પછી કયો ધર્મ કયો રહ્યો? પછી બાકી શું છે? એમાં કઈ રીતે કયા પ્રકારે તું ધર્મ કરી રહ્યો છે? તને પ્રાણી પ્રત્યેની દયા નથી તો તારામાં ધર્મની વાત ક્યાં આવી? એક તરફ તો એમ કે ક્રાઇસ્ટે એમ કહ્યું કે જે તારા એક ગાળ ઉપર તમાચો મારે એની સામે તું બીજો ગાળ ધરી દે, બરાબર છે, વેરભાવ નહીં રાખ. અને બીજી તરફ એ આ પેલા પચેન્દ્રિય જીવોની હિંસા કરે અને માંસ ખાય. આ કયા પ્રકારનો ધર્મ છે? હિંસા કરે છે એવા જીવોની અને બીજી બાજુ આવી વાત કરે છે, વેરભાવ ન હોય. વેરભાવ જ જન્મે નહીં તો બીજું શું થાય? તું પ્રાણીઓની હિંસા કરી અને માંસ ખાય છે, માંસાહાર કરનારને ક્રોધના જ ભાવ હોય, બીજું શું હોય? જેવો અન્ન તેવો ઓડકાર, આપણે ત્યાં એક કહેવત છે. તમે માંસાહાર કરતા હો અને તમારામાં કરુણા ભરી હોય, ક્યાંથી કરુણા આવે? હોય જ નહીં કરુણા. બાહ્યમાં દેખાવ છે, બીજો બધું કંઈ નથી. કરુણા આવે ક્યાંથી? તમે માંસાહાર કરો ને કરુણા હોય? મૂંડ છે. જેને જીવ દયા પ્રત્યે કોઈ વાત જ રૂચતી નથી, જેને અંતરમાં એમ નથી થતું કે આ બધા જે કતલખાના છે તે બંધ થવા જોઈએ ને, કતલખાના હોય જ નહીં, જીવો જે છે એની હિંસા થવી જ ન જોઈએ, માંસાહારની કોઈ જરૂર જ નથી. માણસ ભૂખે મરી જાય તો ભલે મરી જાય, પણ એવા કોઈ જીવોને મારીને પોતે પોતાનું જીવન ટકાવી રાખે એવો એને નકામો ભાવ, એવો હીણો ભાવ આવ્યો ક્યાંથી? પોતાના જીવનને ટકાવી રાખવા માટે થઈ અને બીજા જીવની હિંસા કરવાનો ભાવ જે છે એ તો કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ છે. એના જેવો બીજો કોઈ કનિષ્ઠ ભાવ નથી. એવા ભાવથી તો એ નરકમાં જશે, અને જે એવી અનુમોદના કરી રહ્યા છે ને એ પણ નરકમાં જશે. એવી અનુમોદના કરી રહેનારા પણ નરકમાં જશે. એટલે એવા ભાવ હોય જ નહીં. તો અહીંયા એ વાત કરે છે કે પ્રાણી દયા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, વ્રતોમાં મુખ્ય છે, સંપત્તિઓનું સ્થાન છે અને ગુણોનો ભંડાર છે. તેથી વિવેકી જનોએ તે અવશ્ય કરવી જોઈએ. પ્રાણી દયા વિના તો કોઈ વાત જ રહેતી નથી. પ્રભુ વિવેકી જનોએ હજી ધર્મમાં હજી પદાર્પણ કરી રહ્યા હોય, પહેલે પગથી આવ્યા હોય, એને પણ પહેલી વાત તો આ જ હોય, પ્રાણી પ્રત્યેની દયા. જ્યાં સુધી પ્રાણી પ્રત્યેની દયાનો ભાવ એના અંતરમાં નથી ઉઠ્યો ત્યાં સુધી એ ધર્મ માર્ગમાં આવવા માટે એ લાયક જ નથી. જીવોની હિંસાના એ ભાવ એને છે, અથવા તો જીવોની હિંસાનો એનો વ્યવસાય છે કે જેમાં જીવોની હિંસા થતી હોય, પેસ્ટિસાઇડના ધંધા કરતો હોય તો એ પ્રકારે કે બધા એવી જાતમાં જેમાં જીવોની હિંસા થતી હોય ને, એવા કોઈ પણ પ્રકારના ધંધા કરતો હોય, એવા એવા સ્ટોર્સ ચલાવતો હોય કે એવું બધું જો કરતો હોય તો સમજવું કે એ તો જૈન માર્ગમાં આવવાને લાયક પણ નથી. એને દેખીતી હિંસા દેખાતી નથી, એની અનુમોદના કરી રહ્યો છે, એ તો નરકમાં જવાનો છે. આંકડા કાન કરવાથી કંઈ આંખ ઢંકાઈ નથી જતી, આંકડા કાન થતા જ નથી. કહેવત જે બનાવી છે ને એમાં આંકડા કાન કરવા એટલે જાણી જોઈ અને તમે ખબર નથી એવા ભાવ કરો છો, તો એથી કંઈ બદલાઈ જતું નથી. વસ્તુનું સ્વરૂપ તો એમ જ રહે છે. સ્ટોર્સ રાખીને બેઠો છે અને વેચે છે, માંસ આદિ વેચે છે, અને પછી એમ કહે છે કે ભાઈ અહીંયા તમારે રાખવું પડે. અરે મૂર્ખ છો, અહીંયા કંઈ રાખવું પડતું નથી, બીજા ઘણા ધંધા છે. અને મૂકી દે ને તારા જીવનને ટકાવી રાખવા માટે તેની બીજાની હિંસા થાય એની અનુમોદના તું શુકરા કરી રહ્યો છે? તું માંસ વેચે છે એનો અર્થ જ છે કે તું મોટા મોટી અનુમોદના કરી રહ્યો છે. એ મોટામાં મોટી અનુમોદના છે, આ હોય જ નહીં. પ્રાણી દયાની વાત જે છે તેના વિશે તો શું કહીએ? જૈન દર્શનમાં આ તો પાયાની વસ્તુ છે. પ્રાણી દયા નથી ને ધર્મ કોઈ વાત જ નથી બેસતી, હોય જ નહીં, કોઈ સંયોગમાં હોય નહીં. એટલે વિવેકી જનો સૌથી પહેલું જો કંઈ પણ ગ્રહણ કરતા હોય તો એ પ્રાણી દયા, જીવ માત્રની દયા. તો આજે 38મા શ્લોક સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ અને પછી આગળ વધારે સ્વાધ્યાય આવતી વખતે લઈશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો પછી આપણે સુખધામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.